વચનામૃત ગઢડા મધ્યનું નવમું. ભગવત સ્વરૂપનો દ્રોહ ન થાય તેવા જ્ઞાન માર્ગની સમજણ. સંવત 1878ના શ્રાવણ સુધી 14મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂના ચાકડા ઉપર વિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકશી શેલું બાંધ્યું હતું તથા ગુઢો અસમાની રંગનો રેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં ને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં ને જો ભગવાનનું વચન કંઈક લોપાણું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નીસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી ને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જાશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે ને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જાશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જાશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે,
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ.
એ શ્લોકનો અર્થ એ છે જે, હે અર્જુન, સર્વધર્મને તજીને તું એક મારા જ શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું કઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા, અને યુધિષ્ઠિરે કંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું જે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કંઈક વિશ્વાસ આવ્યો, તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં, માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત.
એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, ને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી, આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ ને દેવતા એટલા વાના શુભ ને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય તો જે દિવસે ધર્મમાંથી ચડી જવાય તે દિવસે તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ હોય તે જ પાકો સત્સંગી છે, અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યો છે. અને આ સમામાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળીશું પણ નહીં. આ વાર્તા તો
ન ભૂતો ન ભવિષ્યતિ
એવી છે, અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ, અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો, એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 9મું.
ગઢડા મધ્યના 9મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે સર્વેથી પર એવા જે અમે તે તમને મળ્યા છીએ, માટે અમારી મૂર્તિનું બળ અતિશય રાખવું અને અમારું સર્વોપરીપણાનું બળ હોય તો તેથી સત્સંગ બહાર જવાનું હોય તો પણ અમારે વિશેથી હેત ટળે નહીં, ને તે અંતે અક્ષરધામને વિશે અમારે સમીપે રહેશે. બીજી બાબતમાં હમણાં સત્સંગમાં રહેતો હોય ને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હોય તો પણ અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા ન હોય તો તે અમારા ધામ વિના બીજા લોકમાં જાય. ત્રીજી બાબતમાં, જેને અમારા સ્વરૂપનું બળ હોય તે જ એકાંતિક ને પાકો સત્સંગી છે, અને એ અશુભ દેશ કાળાદિકને યોગે કદાપી ધર્મમાંથી ચડી જાય તો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય, પણ કલ્યાણના માર્ગથી પડે નહીં. ચોથી બાબતમાં, અમારા સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય ને ધર્મથી ચડી જાય તો નરકમાં પડી ચૂક્યો એમ જાણીને કલ્યાણને માર્ગે ચાલી શકે નહીં. પાંચમી બાબતમાં, જેને અમારે વિશે અતિશય પ્રીતિ હોય તેને કાંઈ કરવું રહ્યું નથી, અને જેને અમારે વિશે અતિશય પ્રીતિ ન હોય તેને તો અમારો મહિમા સમજવો. પ્રશ્ન એક. પહેલી બાબતમાં, જે અમને સર્વોપરી જાણે તેને કદાચિત સત્સંગ બહાર જવું પડે તો પણ તેનું કલ્યાણ થાય એમ કહ્યું, તે એને શા કારણથી સત્સંગ બહાર જવું પડતું હશે? અને ત્યાગીમાંથી નીકળીને ગૃહસ્થાશ્રમમાં જાય તે સત્સંગ બહાર કહેવાય કે ત્યાગીના વેશે એકલો ફરે ને માગી ખાય તે સત્સંગ બહાર કહેવાય? અને તે શાસ્ત્રનું કેટલું વચન લોપે તો પણ અક્ષરધામને પામે? ઉત્તર એક. શ્રીજી મહારાજને સદા સાકાર દિવ્ય મૂર્તિ ને સર્વ અવતારના અવતારી ને સર્વના કારણ જાણે પણ મૂંઝવણીઓ સ્વભાવ હોય તે સત્સંગમાં રહેવા દે નહીં, તેણે કરીને સત્સંગ બહાર જવું પડે. પણ શ્રીજી મહારાજનો નિશ્ચય સર્વોપરી હોય ને શ્રીજી મહારાજને વિશે અચળ હેત હોય ને શ્રીજી મહારાજને તથા સંતને કલ્યાણના દાતા જાણે અને તેમના ગુણ ગ્રહણ કરે ને પોતાની વિશે દોષ પરઠે ને માગી ખાઈને પોતાનું ગુજરાન ચલાવે ને શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદા પ્રમાણે વર્તે ને નિયમમાં કુશળ રહે તે અક્ષરધામને પામે, અને ત્યાગીમાંથી ગૃહસ્થમાં જાય તે સત્સંગ બહાર ન કહેવાય. જે એકડમલ થઈ જાય તે સત્સંગ બહાર કહેવાય. તે એકલો હોય માટે તે ભિક્ષા માગવા જાય ત્યારે બાઈઓ સાથે બોલવું પડે, એટલું જ શાસ્ત્રનું વચન લોપાય, પણ તેથી અધિક ન લોપે તો અક્ષરધામમાં જાય, અને બોલવા સિવાયની બીજી આજ્ઞા લોપે તો અક્ષરધામને ન પામે અને ગૃહસ્થને અશુભ દેશ કાળાદિકને યોગે સત્સંગના નિયમ ધર્મ પડી શકે નહીં, તે સત્સંગ બહાર કહેવાય. તો પણ શ્રીજી મહારાજના સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો તેનું જન્માંતરે કલ્યાણ થાય, એટલે કલ્યાણના માર્ગમાં રહે, પણ કલ્યાણનો માર્ગ બંધ થાય નહીં. પ્રશ્ન બે. બીજી બાબતમાં, અમારા સ્વરૂપની નિષ્ઠા પાકી ન હોય તો તે બ્રહ્માના તથા બીજા દેવતાના લોકમાં જાશે એમ શ્રીજી મહારાજે કહ્યું, તે નિષ્ઠા કેવી જાણવી ને બ્રહ્મા તથા દેવતા ક્યાં જાણવા? ઉત્તર બે. છપૈયા ધામને વિશે મનુષ્ય રૂપે પ્રગટ થઈને મળ્યા જે સાક્ષાત શ્રીજી મહારાજ, તેમની દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારના કારણ ને અવતારી જાણે તે પાકી નિષ્ઠા કહેવાય, અને નિરાકાર કે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય, અને બ્રહ્મા એટલે મૂળ પુરુષ જાણવા, અને પ્રધાન પુરુષને દેવતા કહ્યા છે તે લોકને પામે. પ્રશ્ન ત્રણ. ત્રીજી બાબતમાં અર્જુને શાસ્ત્રનું વચન ન માન્યું, તેને વખાણ્યા ને યુધિષ્ઠિરને ન્યૂન કહ્યા, તેનું શું કારણ હશે? કેમજે પ્રથમના 78મા વચનામૃતમાં પંચવર્તમાન સંપૂર્ણ રાખે તો અમે પ્રસન્ન થઈએ એમ કહ્યું છે, તથા લોયાના 6ઠા વચનામૃતમાં અમારું વચન અધર્મ જેવું જણાય તો ન માનવું, તથા છેલ્લાના 27મા વચનામૃતમાં વર્તમાનની આંટી મૂકવી નહીં એમ કહ્યું છે. તે પ્રમાણે તો યુધિષ્ઠિરને વખાણ્યા જોઈએ, માટે તે કેવી રીતે સમજવું અને સ્વરૂપ નિષ્ઠા શી સમજવી? ઉત્તર ત્રણ. જેમ અર્જુને શ્રી કૃષ્ણના વચનની પ્રતીતિ રાખી અને શાસ્ત્રના વચનની સાખ્ય ન લીધી, તેમ અમે સર્વોપરી, સર્વના કારણ, સર્વનિયંતા, સર્વોપાસ્ય છીએ એવા જાણવા, તે અમારા વચનથી જ જાણજો, પણ તેમાં શાસ્ત્રની સાખ્ય લેશો નહીં એમ શ્રીજી મહારાજે કહ્યું છે. તે મધ્યના 31મા વચનામૃતમાં આવી વાત અમે ઘણીક વાર કરી છે, પણ શાસ્ત્રના વચન સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી એમ કહ્યું છે. માટે શ્રીજી મહારાજને સર્વોપરી સમજવા, તેમાં બીજા શાસ્ત્રની વા શ્રીજી મહારાજને સર્વોપરી ન કહેતા હોય તેવા વાક્યોની સાખ્ય લેવા જાય, તેને યુધિષ્ઠિરની પેઠે સંશયાત્મક જાણવું, અને જે શ્રીજી મહારાજના સ્વરૂપને જાણવામાં બીજી સાખ્ય ન ગોતે તેનો અર્જુનની પેઠે પરિપક્વ નિશ્ચય જાણવો, અને જેમ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનની વિશે જ નિષ્ઠા હતી, તેમજ શ્રીજી મહારાજની વિશે જ નિષ્ઠા હોય તે જ સ્વરૂપ નિષ્ઠા જાણવી, પણ સ્વરૂપ સ્વરૂપી ભાવ જુદો ન સમજવો, અને વચનામૃતમાં જ્યાં સંત કે અવતાર અમારું સ્વરૂપ છે એમ કહ્યું હોય ત્યાં જ સ્વરૂપ સ્વરૂપી જુદા સમજવા, પણ તે વિના ન સમજવા. એતે ગઢડા મધ્યના 9મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.